પ્રકાશભાઈ, સ્વાગત છે ક્રિકેટ ક્લોઝઅપ્સમાં ફરી એકવાર. શું લઈ આવ્યા છો આજે SBS ગુજરાતીના શ્રોતાઓ માટે?
થેન્ક યુ જલમ. આજે એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરવી છે મારે. બધાને ખબર હશે કે આપણે 1983માં વર્લ્ડ કપ જીત્યા, પછી 2011માં જીત્યા, એવી રીતે પાકિસ્તાન પણ 1992માં ઓસ્ટ્રેલિયામાં જ વર્લ્ડ કપ જીતેલો. ઓબ્વિયસલી એમની ટીમ બહુ સારી હતી, સારું રમ્યા એટલે જ જીત્યા. પણ એ આખા વર્લ્ડ કપનો જે બિલ્ડઅપ થયો અથવા તો જે એની બેકગ્રાઉન્ડ સ્ટોરી છે એ બહુ જ ઇન્સ્પાયરિંગ છે, અને એનો બહુ મોટો શ્રેય એના કેપ્ટન ઇમરાન ખાનને જાય છે. હજી ક્રિકેટ જગતમાં એવું માનવામાં આવે છે કે સબ કોન્ટિનેન્ટમાં ભારત ઉપખંડમાં જે સૌથી સારા કેપ્ટન બન્યા છે ફ્રોમ ઇન્ડિયા કે શ્રીલંકા કે પાકિસ્તાન, તો ઇમરાન ખાનને ગણવામાં આવે છે. એણે બહુ બધા પ્લેયર્સને પ્રમોટ કર્યા, અને જે પ્લેયર્સને પ્રમોટ કર્યા, જે પ્લેયર્સને આગળ કર્યા, એ લોકોએ આગળ જઈને પાકિસ્તાન માટે ખૂબ સારું પણ કર્યું. હવે 1992નો વર્લ્ડ કપ એટલે ઇમરાન ખાન ત્યારે ઓલમોસ્ટ 38-39 વર્ષના હતા. ક્રિકેટ રમવા માટેની જે શ્રેષ્ઠ એની ઉંમર હોય એ જતી રહી હતી, અને ફિટનેસના પણ ખૂબ જ ઇશ્યુ હતા. ડોક્ટરે એવું કીધું હતું કે તમારે શોલ્ડરમાં સર્જરી કરવી પડે એમ છે, નહીતર તમે પછી આ શોલ્ડરનો યુઝ નહીં કરી શકો. તો એણે એને જવાબ આપ્યો કે હું પહેલા વર્લ્ડ કપ રમી લઉં, પછી મારે હાથ કપાવી નાખવો પડશે તોય વાંધો નથી. હા, અને એમના બીજો પ્લેયર હતા જે સિનિયર પ્લેયર જાવેદ મિયાંદાદ, એને પણ કમરના ખૂબ જ ઇશ્યુ હતા, અને એને કારણે એ ઇન્જરીને કારણે એને વર્લ્ડ કપના 2-3 મેચ પણ ગુમાવ્યો. પણ વાત શરૂ થાય છે એ લોકોના પ્રી ટુર્નામેન્ટ કેમ્પથી. પાકિસ્તાનમાં એ લોકોનો કેમ્પ શરૂ થયો, એમાં એના બે સૌથી ઇમ્પોર્ટન્ટ મેઇન પ્લેયર વકાર યુનુસ ને સઈદ અનવર બંને ઇન્જર્ડ થઈ ગયા અને વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયા. હવે તમે વિચારી શકો કે આવડી મોટી ટુર્નામેન્ટમાં તમારા કોઈ બે ઇમ્પોર્ટન્ટ પ્લેયર ટુર્નામેન્ટ પહેલા જ બહાર થઈ જાય તો એ કેવડો મોટો આઘાત કહેવાય. આ તો ખાલી શરૂઆત હતી આઘાતોની. ઇમરાન ખાનની રિક્વેસ્ટને માન આપીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનની ટીમને ઓસ્ટ્રેલિયામાં ટુર્નામેન્ટ પહેલા લગભગ 1 મહિને મોકલી કે ભાઈ ત્યાં જઈને ત્યાંના વાતાવરણમાં તમે યુઝ ટુ થાવ, તમે પ્રેક્ટિસ કરો. ત્યાં જઈને એ લોકો 5-6 મેચ રમવાના હતા, અને તમને જાણીને નવાઈ લાગશે કે 5-6 મેચ રમ્યા એમાં પાકિસ્તાન બધા મેચ હારી ગયું. એક મેચ તો એ લોકો ઓવર 40 સામે રમતા હતા, એટલે 40 વર્ષથી ઉપરના જે પ્રોફેશનલ જૂના ખેલાડીઓ હતા એની સામે રમતા, એની સામે પણ હારી ગયું. એટલે તમે વિચારી શકો કે ડ્રેસિંગ રૂમમાં કેવું વાતાવરણ હોય એમ. એક ઇમરાન ખાન હતો જે સતત એમ કહેતો હતો કે નહીં નહીં, હમ યે વર્લ્ડ કપ જીત નહીં આયે, હમ યે જીતેંગે યે વર્લ્ડ કપ. એટલે રમીશ રાજાએ કીધું કે અમને હસવું આવતું કે યાર આ માણસ ગાંડો થઈ ગયો છે, આવું કેમ બોલાય એમ. પણ ઇમરાન ખાન એવું માનતા કે કોઈ લીડર લીડ બાય એક્ઝામ્પલ જ કરી શકે, અને લીડ બાય એક્ઝામ્પલ એટલે બાય પરફોર્મન્સ, બાય બોડી લેંગ્વેજ અને બાય કમાન્ડિંગ રિસ્પેક્ટ ઇન ધ ટીમ. એમ ટીમને ઇન્વેરિયેબલી ટ્રેનિંગમાં પ્રેક્ટિસમાં પુશ કરવી, બેસ્ટ એફર્ટ આપવા માટે મોટિવેટ કરવી, એના માટે એની લીડરશીપ સ્કિલ બહુ જ જબરદસ્ત હતી એમ. હવે વર્લ્ડ કપ શરૂ થયો અને પહેલી 5 મેચ પૂરી થઈ જલમ, તો એ 5માંથી એ લોકો 3 મેચ હારી ગયા હતા. વેસ્ટ ઇન્ડિઝ સામે હારી ગયા, ઇન્ડિયા સામે હારી ગયા, સાઉથ આફ્રિકા સામે હારી ગયા, ઇંગ્લેન્ડ સામે તો એ લોકો 74 રનમાં ઓલ આઉટ થઈ ગયા. પણ લકીલી એવું થયું કે એ મેચમાં ખૂબ વરસાદ પડ્યો, અને વરસાદ પડ્યો એટલે બંને ટીમને 1-1 પોઈન્ટ મળ્યા. હવે આ 1 પોઈન્ટ બહુ ક્રુશિયલ સાબિત થયો. પછી એ લોકો એક ઝિમ્બાબ્વે સામે મેચ જીત્યા, એટલે 5 મેચ પૂરી થઈ ત્યારે પાકિસ્તાનની ટીમ પાસે ફક્ત 3 પોઈન્ટ હતા. એટલે હવે જો એમને વર્લ્ડ કપના આગળના રાઉન્ડમાં નોકઆઉટ સ્ટેજમાં એટલે કે સેમીફાઇનલમાં પ્રવેશવું હોય તો એને બધા જ મેચ જીતવા પડે, અને સારી રીતે જીતવા પડે. એટલે પછીનો 6th મેચ એ લોકોનો ઓસ્ટ્રેલિયા સામે હતો. ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ કપ, ઓસ્ટ્રેલિયા સામે, એટલે ઓબ્વિયસલી ઓસ્ટ્રેલિયાને સપોર્ટ ક્રાઉડનો, મીડિયાનો, બધાનો જબરદસ્ત હોય. એટલે એ મેચમાં ટોસ કરવા માટે આવ્યા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એલન બોર્ડર અને ઇમરાન ખાન પાકિસ્તાન માટે. નોર્મલી તમે ટોસ કરવા જાઓ ત્યારે તમે તમારા કન્ટ્રીના જે કપડાં તમારે મેચમાં પહેરવાના એ પહેરીને જાઓ. ઇમરાન ખાને ટ્રાઉઝર તો એ પહેર્યું હતું, ટી શર્ટ, એક વ્હાઇટ ટી શર્ટ પહેર્યું હતું, અને એમાં એક વાઘનું ચિત્ર હતું, ટાઈગર. હા, એટલે ટોસ ટાઈમે જે નાનો ઇન્ટરવ્યુ લેવાતા હોય એમાં ઇયાન ચેપલે પૂછ્યું કે વોટ ઇઝ ધ સિગ્નિફિકન્સ ઓફ ધીસ ટાઈગર ઓન યુઅર ચેસ્ટ. એટલે ઇમરાન ખાને એને જવાબ આપ્યો કે આઈ વોન્ટ માય ટીમ ટુ પ્લે લાઈક અ કોર્નર્ડ ટાઈગર. એક ખૂણામાં ખૂંખાર વાઘને તમે ચારે બાજુથી ઘેરી લો, અને પછી જે રીતે રિએક્ટ કરે એ રીતે મારે મારી ટીમને રિએક્ટ કરતા જોવી છે. That is the significance of the tiger on my chest. પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું એ મેચમાં, એની પછીની મેચમાં શ્રીલંકાને હરાવ્યું, અને પછી એમનો સૌથી ક્રુશિયલ મેચ હતો ન્યૂઝીલેન્ડમાં. એ વર્લ્ડ કપ એવો હતો જેલમ કે અડધા મેચો ઓસ્ટ્રેલિયામાં હતા અને થોડાક મેચો ન્યૂઝીલેન્ડમાં પણ હતા, અને ન્યૂઝીલેન્ડ સામે એ લીગનો એમનો છેલ્લો મેચ, અને ન્યૂઝીલેન્ડનો એ વર્લ્ડ કપનો રેકોર્ડ 100%. ન્યૂઝીલેન્ડ સાથે 7 મેચ જીતેલું, અને વર્લ્ડ કપ જીતવા માટે વન ઓફ ધ ફેવરિટ્સ ગણાતું. હવે આ મેચમાં જેવા એરપોર્ટ ઉપર ઉતર્યા અને ટીમ ઇમરાન ખાને વાંચી પેપરમાં ન્યૂઝીલેન્ડની, એટલે એણે ટીમની બસમાં એવું કીધું કે ઇસ ટીમ સે તો હમ કભી હારી નહીં શકતે. ઇમરાન ખાન માટે એવું કીધું કે આવું એક બે વાક્ય એવા બોલી દેતો ને કે બધાને એમ થઈ જાય કે હા હા શું વાત છે એમ. ઇન્ઝમામુલ હક માટે એણે એ ટાઈમે કીધું હતું કે ઇન્ઝમામુલ હક ઇઝ એઝ ટેલેન્ટેડ એઝ સચિન તેંડુલકર. ત્યારે બધા હસતા કે હવે ક્યાં ઇન્ઝમામુલ હક ને ક્યાં સચિન એમ. પણ તમે બંને રિટાયર થયા ત્યારે એમના રેકોર્ડ જુઓ ને તો ઇટ ઇઝ ઓલમોસ્ટ સેમ. હવે એ ન્યુઝીલેન્ડ સામે મેચ આવ્યો અને એ મેચ પણ એ લોકો બહુ રસાકસી ભર્યો થયો અને જીતી ગયા. સેમિફાઇનલ મેચ પણ એમને ફરી ન્યુઝીલેન્ડ સામે જ આવ્યો અને ન્યુઝીલેન્ડમાં જ આવ્યો. અને મેચને દિવસે સવારે ઇન્ઝમામુલ હકની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ અને આખી રાત ડાયરિયા અને વોમિટિંગ થયેલા. એટલે ગ્રાઉન્ડ ઉપર આવીને એણે કીધું કે કેપ્ટન હું મેં તો નહીં ખેલતો હું ઘેમ. એટલે ઇમરાન ખાન ટોસ કરવા ગયા ત્યારે ત્યાં ટોસમાં જે ટીમ લિસ્ટ સાથે લઈ જવું પડે એમાં ઇન્ઝમામનું નામ એણે નહોતું લીધું. ત્યાં ટોસમાં એણે બધાને એક મિનિટ વેઇટ કરીને દોડતા પાછા આવ્યા ડ્રેસિંગ રૂમમાં અને આવીને ઇન્ઝમામુલ હકને કીધું કે તું ચાહે કુછ ભી કર લે, યે મેચ તુજે ખેલના. અને એને એનું નામ લખી નાખ્યું. એને પેલા સલાઈન ના બોટલ્સ ને એવું ચડાવવું પડે એમ હતું, પણ એવું કરીને બી એને એને રમાડ્યો એ મેચમાં. એ મેચમાં જે ઇન્ઝમામુલ હકે બેટિંગ કરી એ હજી સુધીની વન ડે ક્રિકેટ હિસ્ટ્રીની સૌથી સારામાંથી ઘણા એવી ઇનિંગ રમ્યા હતા. ત્યારે જાવેદ મિયાદાદ પણ બહુ સારી ઇનિંગ રમ્યા, એ પણ કંઈક 50-60 રન નોટ આઉટ રમ્યા અને એ મેચ પણ એ લોકો જીતી ગયા, હારવાની પોઝિશનમાંથી જીતી ગયા. હવે આખો એવો ક્રિએટ થયો ટેમ્પો કે પાકિસ્તાન ફાઇનલ રમશે, મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમશે અને કોની સામે રમશે તો કે ઇંગ્લેન્ડ સામે, જેની સામે એ લોકો ગ્રુપ સ્ટેજમાં 74 રન ઓલ આઉટ થઈ ગયા હતા. એ ટીમ સામે અચાનક જ આઉટ ઓફ નો વેર ઇમરાન ખાન 3 નંબર ઉપર બેટિંગ પર આવી ગયા. કે ધીસ ઇઝ અ બિગ મેચ અને મારે જ આમાં કંઈ કરવું પડે એમ. તો એ ટોસમાં ગયા, ફરી પેલું ટાઈગર વાળું ટી શર્ટ પહેરીને ગયા અને ટોસ કરીને પાછા આવીને ડ્રેસિંગ રૂમમાં બોલ્યા કે ગ્રેહામ ગુચ જે છે ને ઇંગ્લેન્ડનો કેપ્ટન, એ મને ડરેલો લાગ્યો. એની બોડી લેંગ્વેજ એકદમ વીક હતી, એ આપણી સામે જીતી જ ના શકે. અને 3 નંબરે આવીને ઇમરાન ખાને બેટિંગ કરી 70-80 રન કર્યા અને પાકિસ્તાનની ટીમને એક રિસ્પેક્ટેબલ સ્કોર કહેવાય એવા સ્કોર ઉપર પહોંચાડી દીધી ટીમને. હવે ત્યારે વસીમ અક્રમ એક ઉભરતા ખેલાડી તરીકે, ફાસ્ટ બોલર તરીકે ધીમે ધીમે ક્રિકેટ જગતમાં પોતાનું નામ કરતા હતા અને એ ખૂબ નો બોલ નાખતા હતા. ત્યારે એના ખૂબ નો બોલ ને વાઇડ ને એવું પડતું હતું. એટલે મીડિયાએ આ વર્લ્ડ કપનો જે ફાઇનલ હતો ને એ પહેલા જ એને પ્રશ્ન પૂછ્યો કે તમારો એક બોલર તો સારો છે પણ એ નો બોલ ને વાઇડ બહુ નાખે છે. એટલે ઇમરાન ખાને એને જવાબ આપ્યો કે આઈ ડોન્ટ માઇન્ડ બોલિંગ હિમ નો બોલ્સ એન્ડ વાઇડ્સ, આઈ વોન્ટ હિમ ટુ બોલ ક્વિક. નો બોલ ને વાઇડ ભલે જેટલા નાખો એટલા નાખે, પણ આ મારી ઈચ્છા છે કે જેટલી થઈ શકે એટલી ફાસ્ટ બોલિંગ કરે. અને વસીમ અક્રમે કીધું કે આ સાંભળીને મને એટલો બધો કોન્ફિડન્સ આવ્યો કે મને એમ થઈ ગયું કે હું ઇમરાન ખાન માટે, કેપ્ટન માટે, પાકિસ્તાન માટે કંઈ પણ કરીશ. અને એ મેચમાં એક સ્ટેજ એવો હતો કે જ્યાંથી ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન કોઈ પણ ટીમ જીતી શકે એમ હતી. અરાઉન્ડ 35-40 ઓવરની આજુબાજુનો એ ટાઈમ હતો અને ઇમરાન ખાને વસીમ અક્રમને બોલાવીને કીધું કે આ મારે તારી પાસેથી 3 ઓવર જોઈએ છે અને જેટલી ફાસ્ટ તું નાખી શકે એટલી તારે નાખવાની છે. એની બાજુમાં જ એમની આદત હતી કે એમના જે બોલર્સ હોય ને એની બાજુમાં એ મિડ ઓફમાં જ ઉભા રહેતા અને દરેક બોલે કે આમાં આ બોલે આમ કર, આ બોલે આમ કર, આ બોલે આઉટસ્વિંગ નાખ, આ બોલે ઇનસ્વિંગ નાખ, આ બોલે યોર્કર કર, એવી સતત ઇન્ફોર્મેશન એને આપે અને એ રીતે એની પાસે કામ કઢાવે. એટલે ઇમરાન ખાન એની પાસે ઉભા રહ્યા મિડ ઓફમાં અને એ જે 3 ઓવર હતી એમાં આખો મેચ બદલાઈ ગયો. વસીમ અક્રમે એ સ્પેલ એવો નાખ્યો, એટલો ફાસ્ટ નાખ્યો કે ઇંગ્લેન્ડની ટીમ સૌ સ્તબ્ધ થઈ ગઈ. એલન લેમ, ક્રિસ લુઇસ અને ત્રીજો એક પ્લેયર, 3ની વિકેટ લઈને એણે આખો મેચ ફરાવી નાખ્યો. ફાઇનલ વિકેટ એને એની બોલિંગમાં લેવાની. ઇમરાન ખાનને પાછળથી કોઈ કે પૂછ્યું પણ ખરું કે આ વર્લ્ડ કપ રમવાનો તમારી પાસે શું હેતુ હતો, શું મોટિવેશન હતું? તો એને એના એના મધર હતા એ કેન્સરની બીમારીથી ગુજરી ગયેલા અને એની એવી ઈચ્છા હતી કે પાકિસ્તાનમાં એક વેલ ઇક્વિપ્ડ અને હાઈફાઈ કેન્સર હોસ્પિટલ બને અને એના માટે એને કંઈક 80 કરોડ રૂપિયાની જરૂર હતી. એમાંથી જે 1-1.5 વર્ષથી મહેનત કરતા હતા એમાં કંઈક 2-2.5 કરોડ રૂપિયા જ ભેગા થયા હતા. એટલે એના માઇન્ડમાં હતું કે જો પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ જીતી જાય તો એ એક જ ચાન્સ છે કે જેનાથી હું આ ફંડ જનરેટ કરી શકું, બાકી કોઈ રીતે હું આ જનરેટ કરી શકું નહીં. અને ખરેખર એ પછી એ બધું બન્યું અને ફંડ પણ એટલું જનરેટ થયું ને વર્લ્ડ કપ પણ બનાવી શક્યા. બીજી એક વાત એ પણ છે કે ત્યારે પહેલી વાર કોઈ એવો કોન્સેપ્ટ લઈને આવ્યું કે ટીમનું કોઈ થીમ સોંગ હોય. નુસરત ફતેહ અલી ખાનની એક બહુ જબરદસ્ત કવાલી હતી, એ કવાલી એને થીમ સોંગ તરીકે એટલે બધી જ મેચ પહેલા, પ્રેક્ટિસ પછી, મેચ પછી ગાવાની શરૂ કરી અને એણે એક ટીમમાં યુનિટીનું, બોન્ડિંગનું એક કામ કર્યું. આવી બધી વાતોને લઈને જ્યારે આપણે ફરી એ યાદ કરીએ કે વર્લ્ડ કપ શરૂ થયો ત્યારે એમની શું હાલત હતી, એની પ્રિપેરેશનમાં શું હાલત હતી અને કઈ રીતે પૂરું થયું, તો ખરેખર એવું લાગે કે જબરદસ્ત સ્ટોરી છે. કોઈ એક માણસની લીડરશિપ, કોઈ એક માણસની બિલીફ કેટલા લોકોને ઇન્ફ્લુઅન્સ કરી શકે અને કેટલા લોકોના વિચાર બદલીને કંઈક એવું કરી જાય કે જે કોઈ વિચાર્યું જ ન હોય.
સાવચ સાચી વાત છે પ્રકાશભાઈ. કોઈ વ્યક્તિનો જુસ્સો કે એની હકારાત્મકતા, એની ધગશ કાંઈ પણ મેળવવાની, એ એને ક્યાં સુધી પહોંચાડી શકે એની વાત વાંચીએ, એના કરતાં આ રીતે જો તમારી પાસેથી સાંભળીએ તો સીધી અંદર ઉતરી જાય એવી છે. અને એક લીડર કેવો હોઈ શકે એ પણ વાત જાણવાની આજે ખરેખર મજા આવી. થેન્ક યુ વેરી મચ પ્રકાશભાઈ ફોર શેરિંગ ધીસ સ્ટોરી.